છે, આર્થિક બારામાં છેલ્લો કાળો વિષય શું છે કે જગતના બધા પદાર્થ સામાન્ય ને વિશેષ સ્વરૂપ છે. જગતના બધા પદાર્થ જેમ સામાન્ય વિશેષ સ્વરૂપ છે તેમાં આત્મા પણ જગતનો પદાર્થ છે, તેથી એ પણ સામાન્ય અને વિશેષ સ્વરૂપ છે. સામાન્ય એટલે કાળી દ્રવ્ય અને વિશેષો એટલે એના પરિણામો પર્યાય. એ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ બધું છે અનાદિ અનંત. એને જોનારા એને અનુક્રમે જોનારા બે ચક્ષુઓ છે, એક દ્રવ્યાથી નહીં અને એક પર્યાથી નહીં. એમાં અહીંયા એમ કહે છે કે અનાદિકાળથી જે પર્યાથી નહીંની આંખ ઉઘાડી રાખીને, વ્યવહારની આંખ ઉઘાડી રાખીને પરિણામને જોયા છે. ના ભેદોને તે અનંતવાર જોયા, પણ એમાં એ આંખ હવે બંધ કરી દે. નવ તત્વના ભેદોને વિશેષોને પરિણામને જોવાનું મન કર. ચાર ગતિને એકસીધ ગતિ એ પાંચ પ્રકારની જે પર્યાયો છે એનું લક્ષ છોડી દે, એને જોવાનું સર્વસ્થાપન કર અને અંતર્મુખ થઈને દ્રવ્યાર્થિક નયના ઉઘાડેલા ચક્ષુ વડે તું તારા સામાન્ય ભગવાન આત્માને એક વાત જો. અનંત કાળથી તે તારા આત્માને જોયો નથી અને એકાંતે પરને જાણવામાં વિભાણો પોતાનું સ્વરૂપ એને લક્ષમાં લીધું નહીં. તેથી હવે કહે છે કે અહીં વિશેષોમાં રહેલા પોતાના પરિણામમાં સામાન્ય રહેલું છે, જેમ સોનું એના વિશેષ કાટમાં રહેલું છે એ વિશેષોમાં રહેલા. એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા. આડતી પણ છે, ચલો પણ વિશેષોને નહીં અવલોકનારા વિશેષને જાણવાનું સર્વથા બંધ કરી દે તો અંદર ભગવાન આત્માને જાણવાની એક ચક્ષુ ઉઘડી જશે. અનંતકાળથી ઉઘડી નથી એવી એક ચક્ષુ ઉઘડશે. એ છે કે સામાન્યને અવલોકનારા અને વિશેષોને ન અવલોકનારા એ જીવોને એમ અનેક જીવ લીધા છે ને, એક જીવ નહીં પંચમ કાળમાં ઘણા જીવો આ રીતે પર્યાયને જોવાનું સર્વથા બંધ કરીને અંતર્મુખ થતા એને દ્રવ્યને જોનારી આંખ ઉઘડી જાય એ વખતે એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય. એવા જીવો પંચમ કાળમાં પણ એક કરતા વધારે છે. એટલે એમ અનેક જીવ લીધા છે ને, જીવને એક વચન નથી લીધું પણ એ જીવોને એમ બહુ વચન લીધું છે. મતલબ કે પર્યાય ચક્ષુને બંધ કરીને એટલે કે પર્યાયનું લક્ષ્ય છોડીને ઉઘાડેલા દ્રવ્યાથી જ્ઞાનથી જે જ્ઞાનનું પ્રયોજન પોતાનું શુદ્ધ આત્મા ચિદાનંદ આત્મા એક અને શુદ્ધ એવો ભગવાન જે આત્માને જોનાર જ્ઞાન એવા ચક્ષુને દ્રવ્યાથી નહીં કહે છે. ઉગાડેલા દ્રવ્યાથી જ્ઞાનથી જે જુએ તેવા અનેક જીવોની વર્તમાન પંચમ કાળમાં સંભવિતતા છે, સંભવ છે. એક કરતા વધારે આત્માઓ શુદ્ધ આત્માને પામે, અનુભવને પામે, સમ્યક દર્શન જ્ઞાન ચારે જાણી મોક્ષ માર્ગમાં આવે. જો આ પંચમ આરાના સંત પંચમ આરાના શ્રોતાને આમ વાત કરે છે, એમ કે પંચમ કાળમાં પણ અનેક જીવો આમ પોતાના શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને જોશે, અવલોકશે. શ્રોતા ત્યારે એમ કહેતા નથી કે તારા ત્યાં નહીં થાય, માટે મને ન સમજાય એ વાત મૂકી દે. પ્રભુ પર્યાય છે તેને પણ ત્યાં જોવાનું બંધ કરવું છે, ત્યાં આ ન જાણવું આ ન જાણી શકવું એ પ્રશ્ન ક્યાં છે? કેમ કે ઉપયોગ એના વિશે વિના લઈએ, ઉપયોગ એ વિષય બંધ કર્યો, ભેદને પર્યાયને ખનખન જ્ઞાનને જાણવાનું જ્યાં બંધ કર્યું અને ઉપયોગ આત્માની સર્વોક અભેદથી સર્વોક થાય છે, અભેદ આત્મા શુદ્ધાત્માના દર્શન થશે. આ ન જાણી શકું એ પ્રશ્ન ક્યાં છે? પર્યાયને જોવાનું જ્ઞાન સ્રોતા બંધ કરીને જ્યાં દ્રવ્યને જોવાના ઉઘાડેલા જ્ઞાનો જોઈશ ત્યાં તને આખો ભગવાન ભળાશે. તારી નજરમાં ભગવાન આત્મા આવી જશે, તારા ભગવાનનો તને પેટો થશે. અરે એક વખત રુચિ ફેર્યો તો ઉપયોગ અંદરમાં આવ્યા વિના રહેશે નહીં. શ્રદ્ધામાં લાલ મારો ભગવાન આત્મા મને વર્તમાનમાં પાર ગોપાલ સૌને જણાયેલો છે એ સર્વજ્ઞના વચન ઉપર વિશ્વાસ રાખીને થોડો પ્રયત્ન કર તો એક જે બેડાયેલી ચક્ષુ અનંતકાળ એ ઉગડી જશે અને તને ભગવાનનો તને ભેટો થશે. એ ભગવાન છાનો નહીં રહે. એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા. સામાન્ય જ્યાં વાત આવે છે ત્યાં એક વિશેષણ છે, સામાન્ય એક રૂપ છે અને વિશેષણ પણ વિશેષો, કેમ કે પર્યાયો અનંત હોય છે, દ્રવ્ય સ્વભાવ એક રૂપ હોય છે. તેથી વિશેષોને પર્યાયોને નહીં અવલોકનારા એ જીવોને એમ બહુવચન કહીને પંચમારાના સંત પોતાના પંચમારાના શ્રોતાઓને એમ કહે છે કે ભગવાન તું વિશ્વાસ લાવ, તારામાં અનંત સામર્થ છે, અનંત અનંત પૂર્ણ વીર્યથી ભરેલો તું ભગવાન છો, અતિન્દ્રિય સુખામૃતથી આનંદથી ભરેલો તું સાધક છો. ભગવાન આ પુરુષ સ્ત્રી કે નપુંસક તે તું નથી, માટે તું શરીરને ન જો, આકૃતિને ન જો, પરને ન જો. અરે એ બહારમાં તો ક્યાં તારે જોવું છે, પણ એ બધા જે તારી પર્યાયમાં ગણાય છે બાય પદાર્થો પર્યાયમાં જણાય છે, તે પર્યાયને જોવાની તારી પર્યાય આંખને બંધ કરી દે. તારા જ્ઞાનની પર્યાયમાં દેહના જે કર્મો જણાય છે, શોક ને દુઃખ, જન્મ ને જરા, એ જે જ્ઞાનના અંશમાં જણાય છે એ જ્ઞાનના અંશને જોવાનું બંધ કરી દે. જોવાની તારી પર્યાય આંખને બંધ કરી દે અને ઉઘાડેલા ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને જો. આદેશ આપે છે ભગવાન તારા આત્માને તારા જ્ઞાન વડે જો. જોઈ શકાય છે, અમે જોઈને તને કહીએ છીએ. અમારા ગુરુએ પણ અનુક્રમ બતાવ્યો તો ક્રમભંગ કરતા હતા અમે, પછી અનુક્રમમાં આવ્યા, અનુક્રમની વાત સાંભળી અને ક્રોધાદી આક્રમોને કરવાનું તો બંધ કર્યું પણ એને જાણવાની આંખ પણ બંધ કરી. રાગનું કરવું એ તો પ્રથમ તબક્કે ભયું જોતું, પણ રાગને જાણવા હું રોકાતો તો ગુરુ મળ રાગને જોવાનું બંધ કરી દે. કરવું તો તારા સ્વભાવમાં નથી, પણ જાણવું જે પછી આવશે એની પહેલા તું વર્તમાન એને જાણવાનું બંધ કર ને દ્રવ્ય સ્વભાવને જાણ. પછી અમે કહેશું કે આત્માને જાણ્યા પછી તારા પરિણામને જોવાની આંખ ઉગા. જે અમે બંધ કરાવીએ છીએ એ અમે ને અમે થોડી વાર પછી કહેશું કે હવે એ આંખ ઉગાડીને જો તો જાણેલો પ્રજ્ઞાન તને પર્યાય લાગશે, પણ પર્યાયમાં આત્મબુદ્ધિ થશે નહીં. એકવાર દ્રવ્ય સ્વભાવનું અવલંબન લઈને જે પરિણામને જાણે સાધક એને પર્યાય દ્રષ્ટિનો દોષ લાગતો નથી, પણ દ્રવ્ય સ્વભાવને છોડીને એકલા ભેદને રાગને જાણવા રોકાય કે કરવા રોકાય કે જાણવા રોકાય એ બે તરફું છે. પોતાના કેવળ પરિણામ ને જોવા રોકાય છે, દોષ ને તો જોવો ને, કઈક વિવેક તો કરો કે નહીં ભાઈ. એક દોષ ને ગુણ ને જોવાનું મન કર અને સામાન્ય ને એક વાર જો. ઉમરેલા જ્ઞાન વડે દ્રવ્ય ને જો, જેથી તને અનંત સુખ નો સમુદ્ર ભગવાન આત્મા ભરાશે. આ તને દેખાશે જણાશે કથનચિત ભરાશે ને કથનચિત નહીં ભરાય એમ નહીં, ભરાશે કે દેખાશે જણાશે. તું ન્યાય થઈ જઈશ, હવે આવી ન્યાય થઈ જવાની વાત કરે કોણ અપનાવે ને બધા અપનાવે. કિશોરભાઈ એને એમ કે આ વેપાર કરો મુંબઈમાં, કોઈની કે એમાં 5-10-15 હજાર મળી જશે તો કોઈ છોડે જીવનભાઈ? એમ અહીંયા કે છે કે તું ન્યાસ થઈ જાય. એકવાર પરને જાણવાનું અને પર્યાયને જાણવાનું બંધ કરીને થોડા ટાઈમ માટે અમે બંધ કરવાનું કહીએ છીએ, પ્રયોજન સીધ કરવા માટે અમે કહીએ છીએ. ભાઈ અમારું પ્રયોજન તમે જાણો, પરને જાણવાનું બંધ કરાવીએ છીએ, પર્યાયને જાણવાનું બંધ કરાવીએ છીએ, એની પાછળ અમારું પ્રયોજન તને આત્માનો અનુભવ કરાવવો છે. પછી આત્માનો અનુભવ કરીને પરિણામને સમજો અને લોકાલોક પણ તને જણાય જશે. પણ પહેલામાં પહેલા તું ક્રમબંધ કરી રહ્યો છો, એ અનુક્રમમાં આવીને પહેલા પ્રથમ આત્માને જાણો. પ્રથમ આત્માને જાણો 17-18 ગાથામાં છે, પ્રથમ આત્માને જાણો. આ એ વાત છે, યાદ થઈ જઈશ. આ અદભુત વાત કેનારને આટલો પ્રમોદ આવે છે તો સાંભળનારને તો એના કરતા અનેક ગણો આવો જોઈએ. ચિત્તની પ્રસન્નતા વિના એ મોક્ષનો પાત્ર નથી. લખેલું છે જે જીવે પ્રસન્નચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવિ પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું ભાજન થાય છે, નહીં પણ અવશ્ય ભાજન થાય છે. સરળથી કે ચૈતન્ય સાંભળો અને ચિત્તની પ્રસન્નતા સાંભળવામાં સાંભળી લીધું. અને અનુભવવામાં પણ સામાન જોવાની ઉગાડેલી આંખથી દ્રવ્ય સ્વભાવ નાયક ભાવ ચિદાનંદ આત્મા અખંડાનું પરમાત્મા અંદર બિરાજમાન છે એને એક વાત અંતરમાં જઈને જો એટલે કે મારે તો શુદ્ધ આત્માના દર્શન કરવા છે એમ હું એક વખત તીવ્ર રુચિમાં આવી જા તો ઉપયોગ તારો ગણમાં આવશે. પર્યાયને જોવાની એક આંખ સાવ બંધ કરેલી છે, જયારે દ્રવ્યને જોવાની બીજી જે ઉઘારેલી આંખ છે તે વડે જોતા બધું જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. અર્થાત અતિન્દ્રિય સુખ નો સાગર નિર્વાણ પ્રભુ આત્મા જણાય છે તો આમ અર્થ અને જણાશે. એટલે કે આત્મદ્રવ્ય ઇન્દ્રિય ગમ્ય નથી, વિકલ્પ ગમ્ય નથી, પર્યાય નહીં વડે પણ ગમ્ય નથી, વ્યવહાર નહીં વડે આત્મા નહીં જણા. વ્યવહાર નહીં વડે, વ્યવહાર નહીં ના જે વિષયો છે ભેદ પર્યાયના એ જણાશે, પણ આત્મા એ નહીં નો વિષય થતો નથી. પર્યાય નહીં વડે પણ ગમ્ય નથી, પણ એકલા ઉભારેલા દ્રવ્યાસિકની ના ચક્ષુ વડે જો જણાય એવું આ તત્વ છે. પહેલા પર્યાય દ્રષ્ટિમાં દ્રવ્યને જોનારું જ્ઞાન બંધતું અનંત અનંત કાળ પર્યાયની દ્રષ્ટિ હતી, પર્યાયને જોતું હતું જ્ઞાન. એમાં દ્રવ્યને જોનારું જ્ઞાન અનંત કાળથી બંધ હતું, શુદ્ધ નહીં પ્રગટ નહોતી થઈ. આત્માનો જે અનુભવ, એ અનુભવનો વિષય આત્મા નહોતો તો અનુભવ પણ થયો નહોતો. અવસ્થાઓને જ જોનારને પોતાની દ્રષ્ટિ પોતાને જોતી ન હતી. એ જ્ઞાનની પર્યાય ભેદને જોવા હોતાથી હતી, પણ જ્ઞાનની પર્યાય અભેદને નહોતી જોતી. તેથી કહ્યું કે અવસ્થાને એટલે કે પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દે. આગળ આવ્યું છે કથનથી બંધ કરવી ને ગૌણ પણે બંધ કરવી ને એ બધું કાઢીને સર્વથા એના તરફનું લક્ષ વળી દે બંધ કરી દે. દ્રવ્ય અને પર્યાય વસ્તુનું સ્વરૂપ છે. દ્રવ્ય વિના પર્યાયની ને પર્યાય વિના દ્રવ્યની વાત તો પહેલેથી માની છે કે સામાન્ય ને વિશેષ સ્વરૂપ આત્માનું છે. એને જોનારા અનુક્રમે જોનારા બે ચક્ષુ દ્રવ્યાસિક ને પર્યાસિક. હવે એમાં કે છે કે પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી અને દ્રવ્યાસિક લઈને વળે તું આત્માને જો. દ્રવ્ય વિજ્ઞાનનું પ્રયોજન જાણવાનું છે. એવો એક જ્ઞાનનો અંશ તને નવો ઉઘડશે, તને ભગવાન ભળાશે, દર્શન થશે. તેથી કહ્યું કે અવસ્થાને પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દે. પર્યાયો તો તે પોતાના ક્રમમાં પોતાના કાળે થશે. જે મનુષ્ય નારકી સિદ્ધની પર્યાયો છે બીજી વાત, તે તો તેના કાળ ક્રમમાં થશે થશે ને થશે. પણ તે પર્યાયોને નારકપણા આદિને જોવાની આંખ સર્વથા બંધ કરી દે. પર્યાયો સમયે સમયે થાય છે એને જોવાનું બંધ કરી દે. એ થતી બંધ કરી દે પર્યાયને એમ નહીં, ઉત્પાદને બંધ કરી દે એમ નહીં, પણ ઉત્પાદને પ્રસિદ્ધ કરનારું જ્ઞાન એ જ્ઞાનને અંતરમાં વાત ઉત્પાદ કહીને ન જો અને ધ્રુવને જો. નારકપણે આદિને જોવાની આંખ સર્વથા બંધ કરી દે. તેને જોવાની આંખ બંધ કરી એટલે જોવાનું સર્વથા બંધ થઈ ગયું એમ નથી. પર્યાયને જોવાનું જ્યાં બંધ કર્યું ત્યાં તરત જ અંદર દ્રવ્યને જોવાનું દ્રવ્યાસિક નયનું જ્ઞાન ઉઘડું છે અને તે જ્ઞાનમાં આખો પૂર્ણાનંદનો નાશ ચિંત ચમત્કાર પ્રભુ આત્મા જણાય છે. અનુભવી પુરુષ કહે છે કે અમે આવા અનુક્રમમાં આવીને અમે પણ પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કર્યું. અમને પણ ચિંત ચમત્કાર માત્ર ભગવાન આત્મા જણાય છે. યો હવે આવી વાત દિગંબર સિવાય બીજે ક્યાં છે? બીજે તો બહારની ક્રિયાકાંડની વાતો છે, પરંતુ ભગવાન જેનાથી ભવનો અંત ના આવે તે જીવથી શું અનંતકાળથી પરને જાણવાની કરવાની બુદ્ધિમાં રોકાણો. પણ એક સામાન્ય તત્વ અંદરમાં દ્રષ્ટિગોચર નથી. બાપુ આત્મદ્રષ્ટિ વિના 84ના અવતારમાં નરકાદિના જે દુઃખોથી ભોગવે છે, આ કાળા દુઃખો એવા કોઈ વાકે સહન ન થાય નાથી. પોતે ભોગવે ને કેવડી જાણે નરક ને નિરોધના અંતા દુઃખ ભોગવા. એ અવતારમાં નરકાદિના જે દુઃખોથી ભોગવે છે તેનું વર્ણન સાંભળ્યું નતા એવું છે. અને તને જોતા જે આનંદ આવે તે આનંદની સેવા. તું તારા આત્માને જો તો તને આનંદ આવશે. આનંદની શું વાત કરવી? એ કયો ન જાય એવો આનંદ તને આવશે. વાણીમાં કયો ન જાય એવો તને અપૂર્વ અનંતકાળથી નહીં આવેલો એવો આત્મિક આનંદ આવશે. વિતરાગી આનંદ આવશે. આ એકલા ઉઘાડેલા આ એનું પ્રમાણ આત્માનો અનુભવ થાય કે આત્માનો અનુભવ થયો હોય કેમ ખબર પડે કે અતિન્દ્રિય આનંદ અનંતકાળથી નહીં આવેલો એવો અપૂર્વ આનંદ એને આવે છે. અભ્યાસી એમાં છેતરાય નહીં. બીજા કેટલાક મંત્રશાહીમાં એમ માને કે અમને સાક્ષાત્કાર થઈ ગયો, પણ એ બધું કશાયની મંતા પર્યાયની વાત જાણવાની એ છે. આ દ્રવ્ય જયારે ભાષ્યું છે ત્યારે હવે પર્યાય ને જાણવાનું યથાર્થ જ્ઞાન પ્રગટ થયું છે. પેલું પર્યાય ને જાણતું તો જ્ઞાન, પણ એ જ્ઞાન મિથ્યા હતું, સમ્યક નહોતું, યથાર્થ નહોતું. પેલા અનંતકાળથી પર્યાય ને જાણવા રોકાણતું જ્ઞાન, એ જ્ઞાન પર્યાય દ્રષ્ટિ હતું. હવે એને બંધ કરાવીને જયારે આત્માને જાણ્યું ત્યારે સમ્યક જ્ઞાન થયું, અને પછી પરિણામને જાણે તો પર્યાયમાં આત્મબુદ્ધિ થતી નથી. તો શિષ્યને પ્રશ્ન થાય કે પછી પાછળથી તમે જાણવાનું કહેશો તો અત્યારે જાણીએ છીએ તો મન શું કામ કરાવો છો? પર્યાયને જોવાનું સમતા થોડીક વાર પછી તમે કહેશો તો ખરા. તો ઓલી આંખે ઉગાડી રાખીએ અને દ્રવ્યને જોનારી આંખ ઉગાડી નાખીએ તો અમને વાંધો શું? એમ કહો કે ના એમ નથી. અનુક્રમમાં એમ છે કે જ્યારે વેદને જોવાનું બંધ કરશે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન અટકી જશે અને નવું અતિન્દ્રિય જ્ઞાન અનંતકાળથી નહીં પ્રગટ થયેલું એવું પ્રગટીને દ્રવ્યના દર્શન કરે છે. આ દ્રવ્ય જયારે ભાષ્યું છે ત્યારે હવે પર્યાયને જાણવાનું યથાર્થ જ્ઞાન પ્રગટ થયું છે. યથાર્થ શબ્દ આવ્યો હોય અત્યાર સુધી પર્યાય ને બધા જાણે ક્રોધ માન માયા લોભ ને, પણ એ જ્ઞાન એનું યથાર્થ નથી, મિથ્યા જ્ઞાન છે. એમાં એ આત્મબુદ્ધિ કરે છે, સ્વામી બને છે, એની સાથે કર્તાકર્મ સંબંધ માને છે. જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર સંબંધ પણ નથી, કેમ કે જ્ઞાયક ની સાથે નિશ્ચય જો જ્ઞાતા જ્ઞેય સંબંધ થાય તો એ રાજાજી ને જાણે જ્ઞાન એને વ્યવહારે નાતાગ્નિનો સંબંધ રાજને જાણે એમ કહેવાય. જાણવાનો યથાર્થ જ્ઞાન પ્રગટ થયું છે. પહેલા દ્રવ્યાર્થિક જ્ઞેયને બંધ કરીને પર્યાયને જોવું એમ ન લીધું, પણ પર્યાર્થિક નહીંના ચક્ષુ સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થિક નહીંથી જોવું એમ કહ્યું. આ અનુક્રમ છે. પહેલા દ્રવ્ય સામાન્યને જુઓ અને પછી પરિણામ જુઓ.
ઉપયોગ છૂટો પાડાયો.
જ્યારે દિવ્યાંતિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા મર્યાદિત ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે આ ભેદને જાણવામાં આવે છે ઉપયોગ. ત્યારે બીજો ભાગ શરૂ થયો, પહેલો ભાગ પૂરો થયો, બીજો ભાગ ને પછી ત્રીજો ભાગ પ્રમાણ જ્ઞાનનો આવશે. નિશ્ચયની વાત કરી, હવે વ્યવહારની વાત કરે છે અને પછી પ્રમાણની વાત કરે. ત્રણેય વાત આમાં લીધી છે, કેમ કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. એને અનુક્રમે જોનારા બે ચક્ષુઓ છે, દ્રવ્યાર્થિક નહીં ને પર્યાર્થિક નહીં. પછી કહે છે કે અનુક્રમે જાણ્યા પછી અક્રમે દ્રવ્ય ને પર્યાય ને જાણે છે જ્ઞાને. યુગ પર તુલ્યકાય આવશે નીચે. આ બીજો ભાગ શરૂ થયો છે, પર્યાય ને જાણવાનો. જો દ્રવ્ય અંતર તત્વ દેખવામાં તો આવ્યું છે, લીધું છે, અનુભવ તો થઈ ચુક્યો, સમ્યક જ્ઞાની તો થઈ ગયો, પણ નિર્વિકલ્પ ધ્યાન રહ્યું નહીં, સવિકલ્પમાં આવી ગયો. જો દ્રવ્ય કે અંતર તત્વ દેખવામાં તો આવ્યું છે, સત્વામાં અને જ્ઞાનમાં તો આવી ગયું છે, આ બધું સામાન્ય છે, આ બધું દ્રવ્ય છે, વસ્તુ છે, એમ જ્ઞાન
છૂટતી નથી,
અને પર્યાયમાં જણાય છતાં આમ સુધી થતી નથી. પર્યાયનું જ્ઞાન કરાવું છું એટલે કહે છે દ્રવ્યાથી ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાયથી ચક્ષુ વડે જુઓ. પર્યાય પણ એની છે, એનામાં કહે એટલે જોવાનું કહે છે. બે પ્રકારના પરિણામ સાધક ને પ્રગટ થાય છે એને જ્ઞાન. જે જે કાળે સવાયોગ થાય છે તેમ જે તે કાળે તે જ્ઞાન નો પર્યાય તેને જાણતો પ્રગટ થઈ જાય છે. જો પર્યાય પણ એની છે, એનામાં છે ને જીવ દ્રવ્ય, તેમાં પર્યાયમાં રહેલું છે, વર્તી રહ્યું છે. માટે અહીં પર્યાય નું જ્ઞાન કરાવ્યું છે. પરને જાણવાની તો અહીં વાત નથી, કારણ કે પરને અને તેને એટલે સ્વદ્રવ્યને કઈ સંબંધ નથી. નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મ તત્વ. જેને જાણતા પર જણાય છે એ પર્યાય એની એટલે સ્વદ્રવ્યની છે. જેને જાણતા જ્ઞેયોને જાણતા જે જણાય છે એ પર્યાય એની એટલે આત્માની એટલે સ્વદ્રવ્યની છે. તે પર્યાયને અને પરને કઈ સંબંધ નથી. આ કુલુકને જ્ઞાનમાં જણાય છે એ જ્ઞાનની નૈમિત્તિક પર્યાય
જ્ઞાન થઈ ગયું, ભાન થઈ ગયું કે હું જ્ઞાય છું.
અને એ ખેડો જ્ઞાન ની પર્યાય નો નાયક માં હવે થઈ ગયો, પણ બીજો છેડો જરા બહાર જાય છે. દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ થયું ત્યારે પર્યાય ને જોનારું પર્યાર્થિક ચક્ષુ ઉઘડેલું છે. પર્યાય ને જોનારું જ્ઞાન ઉઘડેલું છે. પર્યાય જણાય છે થાય બિલકુલ પર્યાય થતી નથી એમ પણ નહીં, અને પર્યાય જણાતી નથી એમ પણ નહીં, અને પર્યાય ને જાણતા પર્યાય બુદ્ધિ થાય એમ પણ નહીં. જાણેલો પ્રજ્ઞાન બસ મર્યાદા એટલી છે. પર્યાય થઈ એમ ગણાય, અવાયોગ થઈ એમ ગણાય, મે કરી એમ જાણવામાં આવતો દ્રવ્યાથી ચક્ષુને સર્વથા બંધ કરીને અર્થાત દ્રવ્ય તરફનું લક્ષ છોડી દઈને એકલા ઉગાડેલા પર્યાથી ચક્ષુ વડે ઉલોકવામાં આવે છે. ત્યારે જીવ દ્રવ્યમાં રહેલા નાયકપણું કીર્તણું મનુષ્યપણું દેવપણું ઋષિપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોને અવલોકનારા જોયું. આ પાંચ પર્યાયો જીવ દ્રવ્યમાં રહેલી છે. સામાન્ય ને વિશેષ એ પદાર્થ નું સ્વરૂપ છે. પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો સામાન્ય તત્વ પણ જીવ ને વિશેષ તત્વ પણ જીવ, બે મળીને એક જીવ છે આખો આત્મા. દ્રવ્ય પર્યાય નું જોડકું તેને દ્રવ્ય કહેવામાં આવે છે, આત્મા કહેવામાં આવે છે. એ વાત પહેલેથી શરૂ કરી દીધી છે. કોઈ વાત બાકી રાખતા નથી. એક એક ગાથામાં પૂર્ણ સ્વરૂપ આપતા આ પાંચ પર્યાયો જીવ દ્રવ્યમાં રહેલી છે, પણ કઈ એ પરમાં છે નથી. આ પાંચ પર્યાયો નર નારક આદિની સિદ્ધિ પર્યાયો થાય છે, એ જીવ દ્રવ્યમાં થાય છે, એ કઈ બહાર થતી નથી. જીવ દ્રવ્યમાં રહેલા એમ શબ્દ છે, એટલે કે પર્યાયો સ્વદ્રવ્યમાં રહેલી છે, પણ પરની સાથે એને કઈ સંબંધ નથી. લ્યો આવો ઉપદેશ અજાણ્યાને ક્રિયાકાંડ વાળાને તો એવું લાગે કે આ તો માની આ દ્રવ્યાર્થી ચક્ષુ ને પર્યાર્થી ચક્ષુ ને બંધ કરીને ઉગાડી લીને આમાં ધર્મ શું આવ્યો ભાઈ? આ ધર્મ ની વિધિ છે, તું તારા શુદ્ધાત્મા ને એક વાર જ્ઞાન, ત્યાંથી ધર્મ ની શરૂઆત છે. પણ બાપા આ તારા ઘરની માની છે ભાઈ, તારું ઘર કેવું અને કેવું મોટું છે એ તે કદી સાંભળ્યું નથી, અનુભવ્યું તો નથી. શુદ્ધાત્માની વાર્તા તે ખરેખર સાંભળે નથી, સાંભળ્યું નથી એમ આવ્યું. હવે કહે છે દ્રવ્યાથી નહીના ચક્ષુને સર્વથા બંધ કરીને, એટલે કે તેનું ઉગળેલું જ્ઞાન તો છે, એનું ઉગડેલું જ્ઞાન તો છે, પણ તે તરફ લક્ષ નથી. એ જ્ઞાન સર્વથા બંધ થઈ ગયું છે એમ નહીં, ઉપયોગ સર્વથા બંધ કરવાની વાત છે. ઉપયોગને સર્વથા બંધ કરવું કહ્યું, પણ એનું જે પરિણતિ અંતરમાં આત્માને જાણથી પ્રગટ થઈ એનો અભાવ નથી થતો, એ તો ચાલુ રહે છે. જે તરફ લક્ષ નથી, પરંતુ લક્ષ તો જે પર્યાય ઉગડીએ છીએ તેમાં છે. તો કયું દ્રવ્યાથી ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉગાડેલા પર્યાથી ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે, અર્થાત પર્યાયથી જયારે જીવની દશાઓ જોવામાં આવે છે ત્યારે, આ લ્યો એને જોવાનું તો એમાં ને એમાં સામાન્ય ને વિશેષમાં છે. જોવું હોય તો તું સામાન્ય ને જો, ને સામાન્ય માંથી ઉપયોગ બહાર આવે તો વિશેષ ને જો, અને ફરી વિશેષ ને જોવાનું બંધ કરીને સામાન્ય ને જો. ઘડીકમાં સામાન્ય ને જો, ને ઘડીકમાં વિશેષ ને જો, એમ કરતા 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 એક સમય એવો આવશે કે સામાન્ય ને જોવા જ્ઞાન થંભી જશે, ત્યારે શુક્લ ધ્યાન ની શ્રેણી આવીને કેવળ જ્ઞાન નું પડતો વિશેષમાં ભેદમાં જ્ઞાન થશે જ નહીં, એક સમયો આવશે. આ નિર્વિકલ્પ ને સવિકલ્પ, નિર્વિકલ્પ ને સવિકલ્પ,
હા, એ પણ થોડો કાળ. પછી તો એટલી નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા, આ સંત મુનિઓનો ભાવજીવી સંતની સ્થિતિ થાય છે. આ યોગ અને એને જોવાનું તો એમાં ને એમાં સામાન્ય ને વિશેષમાં છે, બહારમાં ક્યાંય નહીં. બહારમાં જોવાનું બંધ કરીને 144મી કલમ લાગુ છે. સુટન સાઈડ શું?
પર્યાય ની આંખ બંધ કરીને પાછો
કહેવાનો ભાવ આવી ગયો. કહેતા કહેતા કેવું છે તો પર્યાય ને જાણ્યું, પણ ફરી ફરીથી પાછું આ પર્યાય ને જાણવાની વાત કરું છું. એમાં સંસ્કાર ઘણા વખત ના છે ને, પાછા એ પર્યાય ને જોવા ગયો જ હશે તો ચેતાવે છે. જેને દ્રવ્ય જોઈ ગયું એ નથી ચેતાવતા, પણ સાંભળનાર ને દ્રવ્યો નથી પહોંચ્યો. અને અહીંયા પર્યાય ને જોવાની અમે વાત કરીએ છીએ, સંસ્કાર એને પર્યાય ને જોવાના છે. અને પર્યાય ને જોવાનું ગુરુ એ કહ્યું, લઈ જાઉં રેવા દેજે, અમે તો દ્રવ્ય ને જોયા પછી પર્યાય ને જોવાનું તને કહ્યું છે. પેલા તો પર્યાય ને જોવાનું બંધ કર, એમ અમે પેલા કહ્યું છે. ઈ કેમ ભૂલી ગયો તું? એટલે હું ભૂલી બહુ જાય છે ને, એટલે પાછું યાદ કર્યું. નકર વિષય તો અત્યારે કઈ બદલી ગયો છે. અત્યારે કઈ દ્રવ્ય જોવાનો વિષય ચાલતો નથી. પણ કરુણાના સાગર છે અને વ્યવહારનો પક્ષ અનાદિકાળનો જીવને છે. શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. એકની સામે અનાદિ લીધું, બીજાની સામે કદી લીધું. વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે, જ્ઞાનાથી શબ્દ વાંચ્યો. અને શુદ્ધ નયનો પક્ષ કદી આવ્યો નથી. આ બે શબ્દ માર્મિક છે. એ જ ચૈતન્ય વસ્તુને જોવા માટે તો એકવાર પર્યાયની આંખ બંધ કર, ફરીની યાદ કરી. એને બંધ કરી દ્રવ્યને જોઈ લીધું, એને પર્યાય જોવાની છો. પણ એને દ્રવ્ય જોયું નથી, એને કહે છે કે જો આ પર્યાયને અમે જાણવાની વાત કરી છે, પણ હું કેમ લાગે તારે તો આંખ બંધ કરવાની છે દ્રવ્યને જોવા માટે. અમે તો જેને દ્રવ્ય જોયું એને પર્યાયને જાણવાની વાત કરીએ છીએ. અમારો પુરવાર તું છોડી દે અને ઉત્તરાર્ધની વાત આવી ગયા. આપે કહ્યું કે પર્યાયને જોતો, અમે તો હવે પર્યાયને અનાદિથી જોતા આવીએ છીએ. આપણું વચન આવ્યું કે જો, એટલા માટે કે છે એ નિજ ચૈતન્ય વસ્તુને જોવા માટે તો એક વાર પર્યાયને આંખ બંધ કર. એક જ વખતનું કામ છે, કામ તો એક વખતનું છે. એક વખત પર્યાયનું લક્ષ સૂચ્યું ને દરેક જોવા લક્ષ થયું, સ્પર્શ થયો, અલ્પકાળમાં હવે એને દાદા બહુ રહેતા અસંખ્ય સમયમાં તો એ મોક્ષ થઈ જાય છે. અસંખ્ય સમય, અનંત સમય ન લાગે, વધારેમાં વધારે 15 ગો કોકને પ્રમાદીને, બાકી તો એકાદ વૈભવમાં નીકળવામાં કામ એનું થઈ જાય. હવે સ્વને જોયો જાણ્યો છે તો પર્યાયમાં પણ સામાન્ય સ્વ વર્તે છે. તેથી પર્યાયને જોવા, પર્યાયને જોવા આ સ્વનું દ્રવ્ય સામાન્યનું લક્ષ છોડી ઉઘાયેલા પર્યાયને જોવાના ચક્ષુ અને જો એમ કહે છે. બીજા દ્રવ્યનો અવતારી કારુણાની શરીરનો તો એક અંશ પણ તારી પર્યાયના અસ્તિત્વમાં નથી. એને જોવાનું તો અમે કહેતા જ નથી. તારા અસ્તિત્વમાં બે અંશ છે, સામાન્યને વિશેષ. સામાન્યને જોયા પછી અમે જોવાની છૂટ આપીએ છીએ, પણ ધ્યાન રાખીએ તારા પરિણામને જોવાનું દીધા છે, એનાથી બહાર નીકળીશમાં. કેમ કે જો પરિણામ સુધી જોઈશ તો પાછું દ્રવ્યમાં આવી શકાશે. પરિણામને જોતા જોતા બહાર જોવા ઉયો જાય તો પાછું ફરી ફરીને નિર્વિકલ અનુભવનો કાળ લંબાઈ જશે એમ કે છે. એક એક વાતમાં બધો ગંભીર ભાવ બ્રહ્માંડના ભરેલા છે. તને જોવાની છૂટ આપી, પણ કેટલી? કે તારા પરિણામ જે વિશેષો થાય, શુદ્ધ રત્નત્રયના પરિણામ મોક્ષનો માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ એને જાણે, પણ એનાથી આગળ વયો જાયમાં. જો જ્ઞાન જાણીશ ને તો ફટ પાછું દ્રવ્યમાં ઉપયોગ આવી જશે. સામાન્યને ઉપયોગ છૂટ્યો અને વિશેષમાંથી ઉપયોગ છોડી અને વર્ગ નહીં માં તો ઉપયોગ કર્યો. અમે એ ક્યાં તને કહ્યું છે? ગમે તો તું સામાન્યને જો અને પછી વિશેષને જો, અને વિશેષને જોતા થાક લાગે તો પાછો સામાન્યને જોઈ લે, લાગે થાક તને એટલે તું સામાન્યમાં જાય. કે થાક ક્યાં ઊંચો છે ખબર પડી ગઈ ને, એટલે વિશેષમાં ગયો પાછો દુઃખ આવ્યું. અરે આ ક્યાં આવ્યું પાછું પ્રયોજનભૂત છે કહેવાનો આ કઈ પ્રયોજનભૂત વાત આ છે. અનંત કાળથી કેમ ભંગ કર્યો પ્રભુ? હું ક્ષમા માંગું છું, મેં તારા કહેલા તત્વને અનુક્રમે ન જોયું, મેં ક્રમ ભંગ કરીને હું આ દુષિત છું, પાપી છું, પ્રભુ ક્ષમા કર. હવે ક્રમ ભંગ નહીં કરું, અનુક્રમે જોઈશું. તો એક અંક પણ તારી પર્યાયના અસ્તિત્વમાં નથી, પણ તારી પર્યાયના અસ્તિત્વમાં ચાર ગતિ અને સિદ્ધની પર્યાય છે, તારી પર્યાયમાં થાય છે પાંચે ગતિ. જીવ ગૃહમાં રહેલા છે ને અંદર, એમ કે છે કે શાસ્ત્રમાં વાત છે, એમ છે ને અંદર. ભાઈ નાયક પણવાની પર્યાયો તારી પર્યાયના અસ્તિત્વમાં છે, તારા પર્યાયના અસ્તિત્વમાં એ બધા ચાર ગતિ ને પંચમ ગતિ એ બધી તારી પર્યાયના અસ્તિત્વમાં છે. અને જેને જોવાનું જ્ઞાન ઉગળેલું છે, કેમ કે જેને નિશ્ચય નહીં હોય એને વ્યવહાર નહીં નું જ્ઞાન ઉગડે ઉગડે ને ઉગડે, નિશ્ચય પૂર્વક વ્યવહાર જ્ઞાન હોય હોય ને હોય. તો એ કહે છે તારી પર્યાયમાં જે અસ્તિત્વ છે તેને જોવાની ઉઘાડેલી આંખ વડે જો જાણ લ્યો. આવી બધી ઘણી વાત સામાન્યને જો, વિશેષને વિશેષને પાછું જોવાનું બધું પાછું સામાન્યને જો. આમ પેલા કહે પણ એની બહાર તો લક્ષ્મણ રેખાની બહાર તો જાય છે જ માં, નકર પાછું થશે બહુ મોટું નિર્વિકલ્પ ધ્યાનમાં. સમ્યક્તા તો રહેશે પણ નિર્વિકલ્પ ધ્યાનમાં આવવા માટે પાછો ઉપયોગ ને જાતો સંકેલવો પડશે. મર્યાદા બહાર ઉપયોગ યોગ્યો, મર્યાદા એટલે કે સામાન્યને જો, સામાન્યમાં ઉપયોગ ન ટકે તો વિશેષને જો. એટલી જોવાની મર્યાદા તને આપું છું, એની બહાર ગાઈડમાં જોવા, એમ આ ગાથામાં છે. બીજી જગ્યાએ લોકો જણાય છે પર જણાય છે બધું વાત આવશે ભાઈ. પ્રકરણ અનુસાર જે વાત ચાલતી હોય એની વાત, જેના લગ્ન હોય એના ગીત ગવા, વિશેષથી વિશાંતર નહીં. જેને જોવાની ઉગાડેલી આંખ વડે જો જાણ લ્યો. આવી બધી ઘણી વાત બાપા. લોકોને તો બહારથી ધર્મ કરવો છે, પણ ભાઈ બહારમાં જે જીવ છે જ નહીં ને, અરે આવું સાંભળવાય ન રોકાય, તે નિર્ણય ક્યારે કરે? સાંભળવાય રોકાય નહીં તો નિર્ણય ક્યારે કરે? બાપુ ચાર ગતિમાં ચોરાશી ના અવતાર કરી કરીને તારા સોથા નીકળી ગયા છે, છતાં તને દરકાર નથી કે હું કોણ છું અને ક્યાં છું. ગતિ છે એ પર્યાયના અંશમાં છે, પર્યાય જે ઉત્પાદિત થાય છે એમાં એ ગતિ એટલે યોગ્યતા. મનુષ્ય ગતિની યોગ્યતા, આ મનુષ્ય નહીં આ તો શરીર છે, પણ અંદરમાં એક યોગ્યતા છે. ઔદયિક ભાવ વિભાવ ભાવ ગતિ એટલે કશાયની પરિણતિ એ પર્યાયના અંશમાં છે, પણ પોતાની ધિકારી ચીજમાં એ નથી. તેવી રીતે મન કશાયના દાન દયા દાન ભક્તિ આદિના પરિણામ પણ પોતાની પર્યાયમાં છે, પણ પોતાની ત્રિકાળી વસ્તુમાં તે નથી. પર્યાયમાં છે દ્રવ્યમાં નથી, પર્યાયમાં છે દ્રવ્યમાં નથી. બોલો હવે કહે છે કે જીવ દ્રવ્ય પરમાત્મા સ્વરૂપ નિશ્ચૈતન્ય મૈત્રીકાયું હતું, તેનું જ્યાં જ્ઞાન થયું, ભગવાન આત્માનું દ્રવ્યનું જ્ઞાન થયું, ત્યાં પર્યાયને જોવાનું જ્ઞાન ઉગડ્યું છે, અસમ્ય પ્રકારે ઉગડ્યું. પેલા મિથ્યા જ્ઞાન હતું એટલે પર્યાયને જોતો હતો અને દ્રવ્યને જોતો નહોતો, મિથ્યા દ્રષ્ટિ હતો. જે જ્ઞાન કે જે જ્ઞાન પર્યાયને જોવાનું જ્ઞાન ઉગડ્યું છે, જે જ્ઞાન શાસ્ત્રના બંધથી ઉગડ્યું છે, એ પ્રશ્ન અહી નથી. એ જ્ઞાન કેમ ઉગડ્યું? એના દ્રેય સ્વભાવને જાણ્યું ત્યારે પર્યાયને યથાર્થ જાણનારું જ્ઞાન ઉગડી ગયું. નિશ્ચય પણ સ્વાશ્રિત અને સ્વાશ્રિત નિશ્ચય પૂર્વક વ્યવહાર તો એ પોતાનો જ અંશ છે. એ પ્રશ્ન એ છે, અહીં તો જીવ સામાન્ય સ્વીકારી નાયક મૂર્તિ પ્રભુ આત્માને જાણતા પર્યાયને જોવાનું જ્ઞાન ઉગડેલું છે. જ્ઞાનની પર્યાય તો એની છે, પણ વિષય કરે છે ભેદને, તેથી તેને પર્યાપ્ત નહીં કહેવામાં આવે છે. એમ વાત છે, સમજાણું કઈ? આ તો ત્રણ લોકના નાથની જેની પાસે એકાવતારી ઇન્દ્રો ગલુડિયાની જેમ વી નમ્રપણે બેસી વાણી સાંભળે છે, તે જીનેશ્વર દેવ પરમેશ્વરની વાણી છે, એની ગંભીરતાની સેવા કહે છે. જયારે પર્યાયને જોવાની આંખ બંધ કરી સર્વથા હો, ત્યારે તો ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્ય જોવામાં આવ્યું, પણ હવે ઉગડેલા પર્યાર્થિક જ્ઞાનથી જીવમાં રહેલી પર્યાયોને જો છે અંદર, કે ઉગાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે જીવ દ્રવ્યમાં રહેલા નાયક પણ તિરેક પણ મનુષ્ય પણ દેવ પણ ચિત્ત પણ એ પર્યાય સ્વરૂપ વિશેષોને અવલોકનારા, અર્થાત પર્યાય સ્વરૂપ અનેક વિશેષોને જાણનારા અને સામાન્યને નહીં અવલોકનારા, અર્થાત સામાન્ય લક્ષ નથી પણ પર્યાય તરફ લક્ષ છે વલણ, તેથી સામાન્યને નહીં જોનારા એવા એ જીવોને અન્ય અન્ય ભાષે છે. જીવ દ્રવ્યમાં જે પર્યાય અનેરી અનેરી ભાષે છે, દેવ પર્યાય અનેરી, ચિત્ત પર્યાય અનેરી, એમ પર્યાય અનેરી અનેરી અન્ય અન્ય ભાષે છે. વખત થઈ ગયું. બોલો પરમ કાર્ય.